રાજકોટમાં 30/4/77 ના તત્વ ચર્ચા.
સમય સમય પર્યાય કી દ્રષ્ટિ સે દેખો તો પર્યાય કી અપેક્ષા છે. પ્રમાણ કા દ્રવ્ય પ્રવૃત્તા હૈ, પરિણામી દ્રવ્ય હૈ વો પ્રમાણ કા વિષય હૈ, અપરિણામી હૈ વો નિશ્ચયની કા વિષય હૈ, પરિણામ હૈ વ્યવહારની કા વિષય, પરિણામ વ્યવહારની કા વિષય, પરિણામ પરિણામી પ્રમાણ કા વિષય ઓર અપરિણામી નિશ્ચય એસા. જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે કોઈ વખતે જ્ઞાનીને એમ શ્રુત જ્ઞાનમાં આવે છે જ્યારે કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન થયું નથી પણ કેવળ જ્ઞાનનું જ્ઞાન થયું તો કેવળ જ્ઞાન થઈ ગયું એમ પાસે. એના ત્રણ પ્રકારે શાસ્ત્રોમાં પણ આધાર છે. અનુભવી તો કહી રહ્યા છે પણ આ તો શાસ્ત્રનો પણ આધાર ત્રણ જગ્યાએ છે. એક તો શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે મુખ્ય નહીં હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા નહીં કેવળ જ્ઞાન થયું છે. એવા ત્રણ ચાર શબ્દો છે ને ભાઈ દર્શીભાઈ, મુખ્ય નહીં હેતુએ કેવળ જ્ઞાન થયું છે, સમજી ગયા. અને બીજું સમય સાધના એક ભાવાર્થમાં છે. જયચંદ પંડિતે લખ્યું છે કે જ્યારે મુનિ મહારાજ પોતે શુદ્ધાત્માની ભાવનામાં પડ્યા છે, ભાવના એટલે નિર્વિકલ્પ ધ્યાન એકાગ્રતા, સવિકલ્પની વાત નથી, ત્યારે જાણે એમ થાય છે કે સાક્ષાત મોક્ષ થઈ ગયો એવો શબ્દ છે. ત્રીજું, એક નાગસેન મુનિ થઈ ગયા છે, એના શાસ્ત્રમાં એને પોતે લખ્યું છે કે આર્યા મેં અર્યંત. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે અત્યારે પંચમ કાળમાં તો અર્યંત નથી, ત્યારે આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે આ વાત જૂઠમૂઠ નથી, મૃગજળની માફક જૂઠમૂઠ નથી. એટલે શ્રુત જ્ઞાનની તાકાત ભાવિના કેવળ જ્ઞાનનું પણ જ્ઞાન કરી લઈએ વર્તમાનમાં, એવી શુદ્ધ જ્ઞાનની શક્તિ છે. આ જે શુદ્ધ જ્ઞાન છે એ શાસ્ત્ર જ્ઞાનની વાત નથી, અતિન્દ્રિય જ્ઞાન, એનું નામ જ શુદ્ધ જ્ઞાન કહેવાય. સમજીએ, ઓલું દ્રવ્ય શુદ્ધ છે. અનુભવમાંથી નીકળીને ચોથે પાંચમે છઠ્ઠે સાતમે એમ થઈ જાય છે, જે અજ્ઞાની જીવને આશ્ચર્ય પામવા એવી વાત છે. એને ગળે જ ન ઉતરે, આ શ્રદ્ધામાં જ ના આવે. હું તો જ્ઞાનની જ મુખ્યતાથી વાત કરું છું, શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરતો જ નથી. જ્ઞાનમાં ભાષે શુદ્ધ જ્ઞાનની તાકાત ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને જાણવાની શુદ્ધ જ્ઞાનની શક્તિ છે, એનું સામર્થ્ય શુદ્ધ જ્ઞાનની. એવું જેમ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જાણે ભૂત ભવિષ્ય વર્તમાનને, એમ સુખ જ્ઞાનમાં, અતિન્દ્રિય જ્ઞાનમાં ભૂત ભવિષ્યને વર્તમાનને પરોક્ષ જાણવાની શક્તિ છે. કેવળ હનુમાનનો વિષય નથી. ગુરુદેવે કહ્યું છે શ્રદ્ધામાં રાખજો બધા, એમ જ છે અને વિચાર કોટીમાં રાખ, ન સમજાય. ગહન વિષય છે, ગહન વિષય છે, એટલે વિચાર કોટીમાં રાખવું. કદાચ શંકા શંકા થાય તો વિચાર, કોઈ પણ વિષય એવો હોય ને તો જ્યારે જ્ઞાની કહે કે શુદ્ધ પર્યાયનો પ્રદેશ ભેદ છે, ત્યારે એ વિષય ઘણો સૂક્ષ્મ અને ગંભીર છે, તો એના કરતાં આ વિષય આજનો ઘણો સૂક્ષ્મ છે. કે શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું, એટલે અનુભવી પુરુષ કે છે અને સત્યાર છે એમ વિશ્વાસ રાખો, વિચાર કોટીમાં રાખો અને એની પ્રતિથી અનુભવ થશે ત્યારે થઈ જશે. અનુભવ વિના આ વિષય અનુભવનો જ છે, એટલો અનુમાનનો વિષય. કેટલીક વાત અનુમાન સુધી આવી શકે, અનુમાન આ વિષય અનુમાન. એટલા માટે ત્રણ શાસ્ત્રના આધારે આપણે તો ઘણી વાર વ્યાખ્યાનમાં આધાર લીધા હતા. મુનિ ભાવનામાં પડ્યા છે, જ્યારે ભાવનામાં જાણે સાક્ષાત મોક્ષ થઈ ગયો, હવે પંચમ કાળ છે, મોક્ષ થઈ ગયો એટલે મોક્ષનું જ્ઞાન એને થઈ ગયું. જે ભાવિ પર્યાય કેવળ જ્ઞાનની થવાની છે ને, એનું વર્તમાનમાં જ્ઞાન થઈ ગયું. થશે એમ નહીં, મને કેવળ જ્ઞાન થશે એમ નહીં, એટલે એટલે જાણે કેવળ જ્ઞાન થઈ ગયું એમ, કેવળ જ્ઞાન થયું એમ નહીં. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા એટલે શુદ્ધ જ્ઞાન વખતે ભૂલાઈ જાય છે. હું શુદ્ધ જ્ઞાન છે અત્યારે મને એ ભૂલાઈ જાય છે,
માત્ર જ્ઞાન રહી ગયા.
તે તો જ્ઞાન વિશે એવો છે કે આજ ગુરુદેવ બહુ ખીલાતા, ખૂબ ખીલાતા. અમુક હદ સુધી જીવ પહોંચ્યો હોય ને ત્યારે એને વિશ્વાસ આવે, આ વાત વિશ્વાસ આવે એવી નથી, વિશ્વાસ ના આવે. અને એ જ્ઞાનીઓને કઈ જરૂર નથી, કોઈ માનો કે ન માનો, એના ભાવમાં આવ્યું એ કહી દીધું ઓપનલી, કઈ ખાનગી નહીં. એટલા માણસની વચ્ચે કહ્યું સંવેદન જ્ઞાન કે કાળ મેં હો ગયા, મગર કાયમ જ્યારે જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ત્યારે આમ ભાસ ન થાય, કોઈ વખતે થઈ જાય એમ. વિષય બદલાવશો તો ખ્યાલમાં નહીં આવે, એને એ વિષયને મગજમાં ઘૂંટા કરો ને તો કાંઈક થોડોક આછેરો ખ્યાલ આવશે, પણ વિષય બદલાવશો તો ખ્યાલ નહીં આવે. પણ એ આત્માનું સ્વરૂપ જ છે ને, પણ કેવળ જ્ઞાન પણ આત્માનું સ્વરૂપ જ છે, એ ક્યાં પરનું સ્વરૂપ છે? પોતાના સ્વરૂપ ને પોતે જોયું, પોતે વર્તમાન પોતાના સ્વરૂપને જાણ્યું અને ભાવિ પોતાના સ્વરૂપને પોતે જાણ્યું છે, બીજાના સ્વરૂપને ક્યાં જાણે છે? એ કેવળ જ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે, તો પોતાના ભાવિના સ્વરૂપને પોતે જાણી શકે છે? પોતાના ભાવિના સ્વરૂપે બીજાનું ભાવિ શું છે એના કઈ નહીં, એનું કામ શું છે? સમજી ગયા? એ તો કોઈ જ્ઞાનની નિર્મળતા કોઈને હોય શ્રીમદને હતી અને કોઈને જાણે તો ઠીક છે, પણ પોતાનું તો જાણે. પોતાના ભાવિના સ્વરૂપ ને પોતે ન જાણે, આ તો કેવળ જ્ઞાન છે. એ પોતાનું ભાવિષ નું સ્વરૂપ છે ને, પોતાનું પોતાનું સ્વરૂપ. આ વિષય એવો છે કે આ કોણ કહી શકે કે કેવળ જ કહી શકે? કેમ કે વિરસ સમય દ્રષ્ટિ અસંખ્ય હોય, શ્રાવકે અસંખ્ય હોય, જે સંખ્યામાં જે શાસ્ત્રમાં હોય ટૂંકામાં, સમજી ગયા? હવે એના માટે બધાને આમ થઈ જાય એમ કોણ કહી શકે? એ કેવળી કહી શકે. એમ પણ નહીં, કોઈને થાય ને કોઈ કહે કહે પણ નહીં, બોલે પણ નહીં, એમ પણ બને. આ વિચાર કોઈ થાય શાસ્ત્ર માં નહીં મળે, સમજી ગયા? છે ખરી શાસ્ત્ર માં, છે શાસ્ત્ર માં, ત્રણ ઠેકાણે છે. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા હોય તો શાસ્ત્ર માં છે. નાગસેન આચાર્યમાં વધારે ખુલાસો છે, આમાં સમયસારમાં ભાવાર્થમાં છે, ઓમાં તો મૂળમાં આચાર્ય ભગવાનના શબ્દો છે, આ પંડિતજીના શબ્દો છે અને એક એકાવતારી પુરુષના શબ્દો છે. ગુરુદેવ કહ્યું સાક્ષાત આપણે, પછી બીજાની આપણે આધારની જરૂર ક્યાં છે? સમયસારની જરૂર પ્રત્યક્ષ જ્ઞાનના યોગમાં, પ્રત્યક્ષ છોડીને પરોક્ષને ક્યાં આપણે તપાસવા? હે શાસ્ત્ર જો હું કામ દેવું, આ તો પ્રત્યક્ષ છે. કોઈ વખતે જ આવી વાત આવે છે, બાકી આવે છે એને ખબર હોય કે આ જીલાય તર્ક વિતર્ક બહુ થાય. કોઈ ઉધો લે કારણે જાણે કેવું જ્ઞાન નથી અને કેવું જ્ઞાન અમને થઈ ગયું એમ ગુરુદેવ કહ્યું, કારણ કે સમજનારા એને પકડનારા જોઈએ ને, પણ યોગાનુયોગ એવા શબ્દો એ અંતરના શબ્દો હતા. એમ જ છે, એમાં શંકા કરવા જેવી નથી. એમ કહ્યું કે આ પર્યાય આ કાળે થશે એવું એના ઉપયોગમાં ન પકડાય, સામાન્ય ખ્યાલ આવે, વિશેષ ખ્યાલ ના આવે, એટલી જ્ઞાનની હજી નિર્મળતા કચાશ છે. શુદ્ધ જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, અને દરેક શુદ્ધ જ્ઞાનમાં થોડી તાર્કિકતા તો દરેક કાલની ચર્ચા પછી એક વિચાર આવ્યો કે જ્યારે આત્મા પોતાના પ્રજ્ઞાક્ષિણીથી પોતાના જ્ઞાનથી અંતર્મુખ જ્ઞાનથી રાગથી પોતાના આત્માને જુદો પાડે છે, જુદો પાડીને જ્યારે પોતાના આત્માને આત્મા અનુભવે છે ત્યારે એના દ્રવ્ય ગુણને પર્યાય ત્રણેય શુદ્ધ છે એમ જ એના જ્ઞાનમાં આવે છે. દ્રવ્ય શુદ્ધ છું અને મારી પર્યાયમાં અત્યારે અશુદ્ધતા છે એવું જ્ઞાનમાં આવતું જ નથી. સમજી ગયા? તો એ જ્ઞાની હવે જે આવો પ્રયોગ નથી કરતા જો અને જ્ઞાની થવા પહેલા જ્ઞાની થયા પછી પર્યાયમાં જીવની પર્યાયમાં અસ્થિરતાનો રાગ આવે છે એવા ભાવને જે ગ્રહણ કરે છે એ આત્માને જાણ્યા પહેલા રાગને આત્મામાં થાપીને એને જાણવામાં એનો ઉત્સાહ રાખે છે એ જીવ દૂર છે. પર્યાય જીવની પર્યાયમાં રાગ થાય જ નહીં. જીવ જેને જોયો એની એ તો એમ કહે છે કે અમારા પરિણામમાં તો જ્ઞાન દર્શન ચારિત્ર છે અને જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત કરે તે આત્મા છે. પેલા સમ્યક દર્શન પ્રગટ થાય એવી લાઈન લેવી જોઈએ. સમજી ગયા? સમ્યક દર્શન થવા પહેલા જીવમાં રાગ થાય છે અને જ્ઞાન થયા પછી પણ અસ્થિરતાનો રાગ થાય છે એ જાણવાનો વિષય છે. જાણવાના વિષયને ડિપોઝિટ રાખીને જે આદરવાનો વિષય છે જેનાથી ભેદજ્ઞાન કરવું છે. રાગની પર્યાયથી તો હું જુદો છું એવું ભેદજ્ઞાન કરવું છે અને અત્યારથી હજી રાગથી જુદો પડ્યા પહેલાં મારી પર્યાયમાં રાગ તો અસ્થિરતાથી આવશે કે નહીં તો રાગને યાદ કરે છે, આત્માને યાદ કરતો નથી. નિયમસારમાં કળશ છે કે મિથ્યા દ્રષ્ટિ હંમેશા શુદ્ધ ને અશુદ્ધની વિકલ્પના કરે છે. એટલે દ્રવ્ય શુદ્ધ છું અને પર્યાય અશુદ્ધ, વિકલ્પના વિરુદ્ધ કલ્પના જૂઠી કલ્પના છે. જ્યાં ખોલો ને આ ભાઈ એ ખુલ્લું જ રાખજો, ખાલી અટકાવો, બસ અટકાવો. ત્યારે સમ્યક દ્રષ્ટિ તો એમ જાણે છે કે મારી દ્રવ્ય પણ શુદ્ધ ને પર્યાય પણ શુદ્ધ, કારણ તત્વ પણ શુદ્ધ ને કાર્ય તત્વ શુદ્ધ. તે મુનિને ખબર નથી કે અત્યારે હજી અમે કેવળ જ્ઞાન થયું નથી, યથા કે આ ચારિત્ર થયું નથી, અસ્થિરતાનો રાગ છે, પર્યાયમાં રાગ છે. પણ એ રાગ જીવની પર્યાય જ નથી એમ કેમ કે નિશ્ચયની વાતને પહેલા સમજવી, સારી રીતે નિશ્ચય સારી રીતે સમજ્યા વિના વ્યવહાર સમજી શકાશે જ નહીં. વ્યવહારમાં વિમોહિત થઈ જશે. આત્માનું સ્વરૂપ તો જાણ્યું નહીં અને જીવની પર્યાયમાં રાગ થાય છે. પણ જીવ જોઈ લો ને એક વખત, પછી જીવની પર્યાયમાં જ્ઞાન થાય છે કે રાગ થાય છે નક્કી પછી થશે, હમણાં નક્કી નહીં થાય. અમારે મુંબઈમાં એવો બનાવ્યો નતો, જીવમાં રાગ થાય, જીવમાં રાગ થાય, જીવમાં રાગ થાય, સમજી ગયા? પછી પાછા વળે નહી જીવ, પાછું ક્યાંથી વળે? તો સ્વતંત્ર પોતાને બેસે કે પછી એકવાર કહ્યું, અરે ભાઈ એકવાર જીવને જેણે જોયો છે એને તો પૂછો કે જીવના પરિણામમાં જ્ઞાન થાય કે જીવના પરિણામમાં રાગ થાય, એને તો પૂછો. જે વિષય જાણવાનો છે એમાં ઉત્સાહ છે, અને એ પણ પાછો જીવની પર્યાયમાં રાગ થાપીને એવું જાણવું છે. એમ જીવ જ્ઞાનમય છે તો જ્ઞાન થાય, ભેદમાં આવો તો એના ભેદમાં આવો ને. જે રાગ જીવનો ભેદ જ નથી, એ તો બંધનો ભેદ છે, બંધનું લક્ષણ છે. રાગ જીવનું લક્ષણ જ નથી, બંધતિકારમાં એને બંધનું લક્ષણ કહ્યું, અને ભાવાર્થમાં તો એ બંધને ભાવ બંધ નથી કહ્યો, દ્રવ્ય બંધ રજકણ એના એ પરિણામ છે, એવો ખુલાસો છે અંદર. પણ જે જીવમાં રાગ થાપીને આત્માને વિચારશે એને આત્મા આત્મા આવવાનું નથી. રાગથી હું રહીત છું, હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, એમ નિર્ણય કરવો જોઈએ ને. પ્રથમમાં કે જ્ઞાન સ્વભાવી આત્મા છું, રાગથી જુદો છું, પુણ્ય પાપથી રહીત છું, પણ રહીત છું એમ વિચારવું એ વ્યાજબી છે. રહીત છે ને વિચારવાનું છે, રહીત કરવાનું નથી. વસ્તુનો સ્વભાવ છે, જીવ જીવ પણ છે, આશ્રવ આશ્રવ પણ છે, અજીવ અજીવ પણ છે. જીવને આશ્રવ એક ક્યાં થાય? જોડે છે, એક સાથે છે, પણ એકત્વ ભાવને પામતો નથી. એ તો ભ્રાંતિ થઈ છે ને, તો એ તો ભ્રાંતિ, એ તો ભૂલ છે. એમ કહ્યું પારેખભાઈ કે ભેદનો વિચાર તારે કરવો હોય, જોકે કરવા જેવો નથી, પાપ છે ભેદનો વિચાર. અભેદનું અવલંબન આવ્યા પહેલાં ભેદનો વિચાર કરવો એ પાપ છે, વિકલ્પ છે, મિથ્યાત્વ છે, અનંતાનો મધી કસાય છે. પણ કદાચ તને તારાથી ન રહેવાતું હોય, અભેદમાં ન જવાતું હોય, અભેદનો વિચારમાં ટકતો ન હતું, તો અભેદનો જાતનો જે ભેદ છે એનો વિચાર કરની. પણ જે અભેદની જાતનો જ ભેદ નથી, કોકનો ભેદ છે, એને જીવના ભેદ તરીકે શ્રદ્ધા જ્ઞાનમાં લેવું. બીજાનો ભેદ છે એ. તો એમ કયો ભાઈ આત્મામાં શું? આત્મામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે. એ ભેદનો વિચાર કરો તો એ વ્યાજબી છે. સમજી ગયા કે એ અભેદનો જ ભેદ છે. પણ રાગ તો અભેદનો ભેદ જ નથી, ચૈતન્યની જાતથી જુદી જાત છે, જળની જાત છે. એમાં ક્યાં ચૈતન્ય જ વ્યાપે છે? રાગમાં કઈ ચૈતન્ય વ્યાપતું જોવામાં આવતું નથી. જેમ ઉપયોગમાં ચૈતન્ય વ્યાપતું ભાસે છે, એમ રાગાદીમાં ચૈતન્ય વ્યાપતું ભાસતું નથી. આ હા હા, પણ એવી ગંધ કરી ગઈ છે કે સંસાર અવસ્થામાં તો રાગ મારામાં થાય થાય ને થાય. અશુદ્ધ આત્માને જુએ છે બસ. રાગથી રહી ત્રણેય કાળ તમારો આત્મા શુદ્ધ છે એમ સર્વજ્ઞ ભગવાન કહે છે. અટાણે શુદ્ધ સ્વરૂપે પેખિયા જે આવે તે ગુરુદેવ કહે છે. સર્વજ્ઞ ભગવાન બધા આત્માને અત્યારે શુદ્ધ છે એમ જુએ છે. તો જેમ કેવળી જાણે છે એમ જુએ છે, એમ તું જાણ ને. પણ કદાચ માનો કે તને અનુભવ ન થયો, તો પણ જેવું છે એવું વિચારવાનું શું વાંધો? અને જેવું નથી એવું તું વિચારે કે હું રાગી હું દ્વેષી, એવું તો નથી તારું સ્વરૂપ. જેવું તારું સ્વરૂપ નથી એવું તું વિચારે કે હું રાગી હું દ્વેષી હું વિચારે, એવું તો તારું સ્વરૂપ નથી. ત્યારે તારું સ્વરૂપ કેવું છે? મિથ્યાત્વ વખતે કે ચૈતન્યમાં શુદ્ધ આત્મા છો. તો જેવું છે એવું વિચાર ને, એમાં વાંધો હું? અનુભવ પછી મોડો થાય કદાચ, પણ વિચાર ખોટી જ ખોટી હજી. હા, અનેક પ્રકારના ઉપદેશના કથનો, ઉપદેશની કથન પદ્ધતિના પ્રકાર ઘણા હોય છે. અત્યારે આ ચેતન વિજયજી ચેતનની વાત ચાલે છે. આત્મા સુખ ગુણથી ભરેલો, અનાકુણ આનંદથી ભરેલો આત્મા છે. શું ખોલા ઉપદેશની કથન પદ્ધતિ પર્યાયથી જુદી હોય છે. સમજી ગયા? આ અધ્યાત્મ પદ્ધતિ જુદી છે. પ્રકાર તો હોય, ઘણા પ્રકાર. સર્વજીવ છે શુદ્ધ સંબંધ, તેથી તો એને સિદ્ધ ન થાય પા. આપણામાં આપણે અત્યારે સિદ્ધ છે એટલે કુદકુદ ભગવાન થાય પા. આપણે સંસારી છીએ અને એ આપણામાં સિદ્ધ આપે છે તો એ કુનકુન ભગવાન ખોટા થઈ ગયા, એનું જ્ઞાન ખોટું થયું. આપણે સંસારી છીએ અને એ આપણને કહે કે તમે તમારા સિદ્ધ ને થાપું છું તો એ જ્ઞાન ખોટું થઈ ગયું. એનું જ્ઞાન ખોટું નથી, તારું જ્ઞાન ખોટું છે. તારો સિદ્ધ સ્વરૂપી સ્વભાવ એને એના જ્ઞાનમાં જોઈ લીધો છે. જ્યાં સુધી આ રાગ જીવમાં થાય છે, મિથ્યાત્વ થાય છે, મિથ્યાત્વના નાશનો ઉપાય નથી. મિથ્યાત્વથી રહી ત્રણેય કાળનું છું એ મિથ્યાત્વના નાશનો ઉપાય છે. એવા દ્રવ્ય સ્વભાવનો અવલંબન લેતા સમય તો શું થશે, એનાથી તો ભેદજ્ઞાન કરવું છે. રાગથી તો જુદું પાડવું છે પોતાના જીવ તત્વને પોતાના જ્ઞાન દ્વારા. જુદું પાડવું છે એટલે જુદું છે એમ જાણી લેવું છે. જુદું છે એમ જાણી લેવું છે બસ. એને જુદું પાડ્યું પ્રજ્ઞાશ્રીથી જુદો પાડ્યો. એમ બધી કથન પદ્ધતિના પ્રકાર તો અનેક પ્રકાર. કેટલીક શ્રીમદની પદ્ધતિ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જોઈને છે. આ પુરુષની પદ્ધતિ અલૌકિક છે, ભલે એક અવતારી છે એ, અને આ પુરુષને ચાર ભાવ છે, પણ આની જે અધ્યાત્મ પદ્ધતિ અને દિગંબર આમન્યાની અંદર નિશંકતા એ અલૌકિક છે. અલૌકિક બીજાનો ભાવ અને ધણી આ થઈ ગયો. ઉદગલ જેનો સ્વામી અને કે હું એનો સ્વામી. આ હા હા હા. એક પરણેલી સ્ત્રીનો એક પતિ હોય, બે પતિ ન હોય ભાઈ કોઈ. એનો પતિ તો પૂતગલ છે રાગનો, તું ધણી કેનો થાય છે? પૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવા ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપ પણ તેના સ્વામી પણે સદા નહીં પરિણમતો હોવાથી નિર્મમત્વ છું. નિર્મમત્વ થાય ક્યાં? શું અટાણે કોને નિર્મમત્વ થવું છે? નિર્મમત્વ કોને થવું? આત્મા નિર્મમત્વ થવું હોય એ તો છે જ. સિદ્ધ સમાન છે પછી પછી પ્રશ્ન ક્યાં રહ્યો? એવી વારંવાર દ્રવ્ય સ્વભાવની લક્ષમાં રાખવાની કોશિશ કરવી એમ. પર્યાય હામે ન જોવું, ભેદની સામે ન જોવું. હો તો હો, એનાથી તો આપણે જુદું પડવું છે ને, એનું લક્ષ છોડવું છે ને. એનો તેરો ભાવ કરીને આનો આવિર્ભાવ થવો છે. હવે ઓનો જો આવિર્ભાવ કરશો, મારામાં રાગ થાય રાગ થાય, તો આ ઢંકાઈ ગયો, તેરો ભૂત થઈ ગયો. નાયક ભાવ દેખાશે જ નહીં, લક્ષમાં આવશે જ નહીં, દ્રષ્ટિમાં આવશે જ નહીં. એ લાઈન ખોટી છે. પર્યાયને રાગમાં જોવા કરતા દ્રવ્યને જુઓ, દ્રવ્યને જુઓ. દ્રવ્ય હું દ્રવ્ય સ્વભાવ કેવો છું, કેવો છું, આવો છું, આવો છું, આવો છું, છું છું ને છું 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 છું, એનું ધ્યાન કરતા એવો થઈ જશે. જે જીવ ભગવાન આત્માનું ધ્યાન કરે એ પરમાત્મા થઈ જાય. પરમાત્માનું ધ્યાન કરનાર પરમાત્મા થાય. યાદ પરમાત્મા છે ને એનું ધ્યાન. હું રાગી છું એ વાત ક્યાં છે? હા હા, કોકનો ભેદ અને કોકના ભેદમાં ખેંચવું એને મોટી ભૂલ થઈ ગઈ. કાલના વાળા ઉપરથી પછી આજે વિચાર આવ્યો કે આ હા હા હા, હજી અનુભવ માટે થઈને જે લાઈન જોઈએ એ લાઈન ન પકડે અને અસ્થિરતાથી રાખતો થાય કે નહીં. શાસ્ત્રમાં પણ છે ભાઈ, વ્યવહાર નીનું કથન છે, જાણવાનો વિષય છે. સમ્યક દર્શન થયા પછી એક જાણવાનો વિષય છે કે સ્વરૂપમાં ન ઠરાય, યથા ખ્યાલ ચારિત્ર ન થાય ત્યાં સુધી એને વિતરાગ ભાવની સાથે થોડોક રાજભાગ હે બુદ્ધિએ આવશે, હે બુદ્ધિએ આવશે, પણ એ પોતાનું સ્વરૂપ છે એમ માનશે નહીં. એનો સ્વામી ક્યાંથી થાય? એને સ્વામી પણ એ નહીં પરણમે, રાગ રૂપે કદાચ પ્રણમશે પણ એને સ્વામી પણ એ પ્રણમશે. સ્વતંત્ર સિદ્ધ હે, સ્વતંત્ર હે. શ્રદ્ધા સ્વતંત્ર, ચારિત્ર સ્વતંત્ર, જ્ઞાન સ્વતંત્ર. શ્રદ્ધા ચોથે પૂરું થાય, ચારિત્ર બારમે પૂરું થાય, જ્ઞાન તેરમે પૂરું થાય. એ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. શ્રદ્ધાને આધીન જ્ઞાન ચારિત્ર નથી. તો ક્ષાય ક્ષમિક દર્શન થાય એ જ બધા યથા કે ચારિત્ર થઈ જાય, કેવું જ્ઞાન થવું જોઈએ. સ્વતંત્ર છે એ ભેદને પણ હું તો ઓળંગું છું. હા 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 હા, એ ભેદને. હા હા હા, હું તો એકલું મારું કામ તો અભેદને જોવાનું છે, બસ બીજું કાંઈ. અભેદને જાણતા ભેદ સહજ સ્વરૂપથી જણાઈ જશે. હું એને જાણીશ નહીં, મારા જ્ઞાનમાં જણાઈ જશે. નિશ્ચયના પક્ષ આવ્યા વિના વ્યવહારના પક્ષમાં જીવા ઉભા છે તે આપણી કાંઈ. વ્યવહારથી વિમોહિત જીવો, આજે આવ્યું ને, વ્યવહારથી વિમોહિત જીવો. આત્માને અનેક રૂપ જાણે છે, પ્રગટ છે એવા એ ભાવ રૂપે અનુભવે છે. અનુભવે છે એટલે એમ જ શ્રદ્ધામાં રાખે છે કે હું મિથ્યા દ્રષ્ટિ, હું રાગી, હું દેશી, હું ક્રોધી, પણ હું જ્ઞાનમય આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાનમાં છું. આ હા હા, એવું વિચાર, જેવું પોતાનું સ્વરૂપ છે એવું વિચારવું. પોતાનું સ્વરૂપ નથી રાગી દ્વેષી જીવનું ક્યાં સ્વરૂપ છે? તો આશ્રણનું સ્વરૂપ છે. એ કઈ જીવનું લક્ષણ ક્યાંય આગમમાં કહ્યું નથી. આશ્રણનું લક્ષણ કયું છે? જીવનું લક્ષણ જુદું ને આશ્રણનું લક્ષણ જુદું છે. લક્ષણ ભેદે ભેદ છે બે. ત્યાં તો બધા જાત્રા કરીને આવ્યા ને, તે ચોથો પાંચમો કળશ લીધો હતો. તે કે એમ કે ભેદરૂપ વ્યવહારથી અભેદનું જ્ઞાન થાય છે. એટલે કે જ્ઞાન તે આત્મા, આટલું કયા સિવાય બીજો ઉપાય નથી. ઘણી બુદ્ધિશાળી ગણધર ભગવાન હોય તો પણ જે આત્માનું સ્વરૂપ સમજતો નથી એને શું કહે? કે જાણે તે આત્મા દેખે તે આત્મા. પણ એને એમ કહે કે જેનામાં રાગ થાય તે આત્મા, જેનામાં પાંચમા વ્રત થાય તે આત્મા, જેમાં દેશ વ્રત થાય તે આત્મા એમ હોય? એવી ઉપદેશની પદ્ધતિ જ નથી. એ સમય કળષ્ટિકામાં છે. હા, અભેદનો જે ભેદ એની જાતનો, એ ભેદ અનુસરવા યોગ્ય નથી, પણ ભેદ દ્વારા અભેદ સમજાવવાનો ઈરાદો છે. એ ભેદ દ્વારા અભેદ સમજાવવાનો ઈરાદો છે, બસ એટલું જ. સીધો અભેદમાં ન જઈ શકતો હોય તો થોડોક એક ભેદ કરીને પછી એને સમજાવે, પછી ભેદને ઓળંગી દે. ભેદમાં ચાલો જાય, પીળું તે સોનું એમ, પણ ધોળું તે સોનું એમ કોઈ કહે કે ધોળું તે સોનું? તો એ વાત સાચી છે, એ ઉપદેશ સાચો છે. સોના સંબંધેનો જ્ઞાન કરાવવા માટે એ વ્યવહાર વ્યાજબી છે, એ વ્યવહાર થાપવા જેવો છે. કે પીળું તે સોનું, બસ એટલો વ્યવહાર સ્થાપન કરવા યોગ્ય છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. તો પીળો એક ગુણ એ હોનું થઈ જશે એમ નથી. રાગ ને યાદ કરશે એને રાગ જ પ્રાપ્ત થશે ભાઈ, બસ બીજું કઈ નહીં. મારા દ્રેહ માં તો રાગ નથી, પણ મારી પર્યાય માં રાગ, યાદ એને રાગ નો જ કર્યો. અમારા બાપુજી તો કહેતા હતા, અરે દુશ્મન ને યાદ કરશો તો દુશ્મન હાજર થશે. હો શું કામ દુશ્મન ને તમે યાદ કરો છો? આવ્યો સમજો તો સ્વરૂપ થી ચુસ્ત થઈ જાય. હવે રાગ થી રહી તારું સ્વરૂપ છે એમ તો ઉપદેશ શીખડાવે છે. જીવમાં રાગ થાય છે એ ઉપદેશ દેવાની ચીજ છે કે રાગ થી રહી છે એનો ઉપદેશ હોય? આ તો કામ ભોગ ની કથન બધા છે અનુભવમાં કે રાગ જીવમાં થાય, દ્વેષ જીવમાં થાય. પર્યાય ને ગૌણ કરી થાય છે ખરો, પણ એના નાશનો ઉપાય આપણે કરવો જોઈએ. એના નાશનો ઉપાય હું કે એનાથી હું રહીત ભગવાન આત્મા છું એનો આશ્રય કરતા દશામાંથી રાગનો અભાવ થઈને વિતરાગ દશા અંશે પ્રગટ થવાની શરૂઆત. બંધધિકારમાં કહ્યું કે હું બંધાણો છું, હું બંધાણો છું, એ કઈ બંધના નાશનો ઉપાય? હું રાગી છું, હું મિથ્યા દ્રષ્ટિ, હું મિથ્યા દ્રષ્ટિ, એ મિથ્યાત્વના નાશનો ઉપાય છે કે દ્રઢ થાય મિથ્યાત્વ? હું આમાં તર્ક કરે, પણ જેવો પર્યાય છું એવું જ્ઞાન કરું તો હું એમ તર્ક તો કરે ને કોક તર્ક કરે. પણ ભાઈ આત્માના જ્ઞાન વિના મિથ્યાત્વનું જ્ઞાન થઈ શકતું નથી. સમ્યક દર્શન થયા પછી આ મિથ્યાત્વ હતું એવું જ્ઞાન થાય, અને આત્માનું જ્ઞાન કર્યા વિના જો મિથ્યાત્વનું જ્ઞાન કરવા જાય તો મિથ્યાત્વ રાગ આદિ પોતાનું આત્માનું સ્વરૂપ જ ભાષે. કેમ કે શ્રદ્ધાનો વિષય ક્યાંય ને ક્યાંય થાપવાનો હોય, આત્મામાં શ્રદ્ધા થાપી નથી તો અંશ બુદ્ધિમાં થાપી રાગી તેવું રાગ તેવું શ્રદ્ધાથી વધારે સમજાશે. કારણ કે એનો વિષય સ્વ અને કાં પર એટલો જ છે, એમાં કથનચિત થથનચિત કાંઈ નથી. કથનચિત દ્રવ્ય તે આત્મા, કથનચિત ગુણ તે આત્મા, કથનચિત શુદ્ધ પર્યાય તે આત્મા, કથનચિત રાગ તે આત્મા, એનો વિષય જ નથી. સમજી ગયા?
હે,
દ્રવ્ય એકાજ સ્વ ને કાં પર, બસ પર ની શ્રદ્ધા એ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વ નું શ્રદ્ધા પરમાં પર્યાય થી માંડીને આખો લોકો લોક બધું આવી ગયું વિસ્તાર પરમાં. શુદ્ધ આત્મદ્રવી લેવું, શુદ્ધ નહીં શુદ્ધ નહીં નો વિષય લેવો, શુદ્ધ નહીં નો આશ્રય એટલે કે શુદ્ધ દ્રવ્ય નો આશ્રય એમ લેવું, એટલે તમારું સમાધાન થઈ ગયું. ઉમા દ્રવ્ય અને પર્યાયનું ક્રમે જે જ્ઞાન કરતો હતો અને નૈવિકલ્પિક થતા હતા, એ નૈવિકલ્પને ઓળંગી જાય કે દ્રવ્ય પર્યાયનું જેવું છે તો એવું જાણવામાં આવી જાય. ત્યાં જાણવાની પ્રધાનતાથી કહ્યું સમ્યક દર્શન જ્ઞાન, અને અહીંયા આદરવાની પ્રધાનતાથી સમ્યક દર્શન વા એમ કહ્યું કે બે નયોના વિષયને કેવળ જાણે છે, ત્યાં જ્ઞાનની વાત આવે ને જાણે છે પણ નૈ પક્ષે ગ્રહણ કરતો નથી, ત્યાં જાણવાની મુખ્યતાથી હતી. અને અહીંયા સમ્યક દર્શનની મુખ્યતા છે. અહીંયા જો આ 11 ગાથામાં સમ્યક જ્ઞાન નામ પામ્યું એમ લખ્યું નથી, સમ્યક દર્શન નામ પામ્યું. 144માં સમ્યક દર્શનના જ્ઞાન બે વાત કરી, 6 ગાથામાં પહેલો પારો સમ્યક દર્શનનો છે, બીજો પારો સમ્યક જ્ઞાનનો છે. 11મી ગાથામાં એકલો સમ્યક દર્શનનો વિષય છે, એકલો દ્રષ્ટિનો વિષય. નિયમ છે, જે જે જીવ પોતાના શુદ્ધાત્મા નો અવલંબન કરે સમય દર્શન થાય. એ તમારે પ્રશ્ન કીધું નથી. મેં ચંદ્રભાઈ કહ્યું પ્રશ્ન સારો છે, પણ આમાં એટલું જ છે કે જે શુદ્ધ નહીં એ પર્યાય તરીકે પ્રશ્નકાર કરે છે એટલે પ્રશ્ન ઉઠ્યો, પણ જે શુદ્ધ નહીં એનો અર્થ ત્રિકાળી દ્રવ્ય છે, શુદ્ધ નહીં નો વિષય તો પ્રશ્ન. એટલે કે હું શુદ્ધ છું, જેવું પોતાનું સ્વરૂપ છે એ રાગાદી રહીત પુનપાપથી રહીત પોતે વિચારે છે ગુરુ ગમે આગમથી, અને પોતાના જ્ઞાનને શ્રદ્ધામાં એ વાત બેસી ગઈ છે કે આવો જ હું છું, જેમ શાસ્ત્ર કહે છે એવો હું છું. એવો જે પોતે શુદ્ધાત્માનો વિકલ્પ વિચાર કરે છે મનના સંગે, તો મનના સંગે જ્યારે વિચાર ચાલે એ માનસિક જ્ઞાન જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં વિકલ્પ નામ રાગની ઉત્પત્તિ હોય હોયને હોય જ, તો એટલો એ અનંતાનુમધી કશાય છે, ચારિત્રનો દોષ છે. એને જ્યારે વિકલ્પ ઓળંગી જાય ત્યારે એને ઉપશમ સમય દર્શન થાય, એ વિકલ્પને ઓળંગવો જોઈએ. નિશ્ચય નહીંનો પક્ષ એટલે કે પોતાના સ્વરૂપ સંબંધ એનો વિકલ્પ રાગ એને છોડવો જોઈએ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને અનંતાનું મંદિર જ હોય વિકલ્પ. એ તો ભાવાર્થમાં, એ તો ભાવાર્થમાં લીધું, પણ ગાથા તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે પક્ષાતિકરણ થાય છે ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નામને પામે છે. પછી ભાવાર્થના ત્રણ ભેદ કર્યા, ભાવાર્થના ત્રણ ભેદ ઘણો પણ વધારે વધારે પંદરસો ની અંદર આવી જાય. પણ આ ગુરુદેવ ના સમીપે જેને ક્ષોભસમ સમીપ દર્શન થાય એ અપ્રતિહત થાય, ક્ષાયક જ થાય, એ પડે નહીં. પડે નહીં એનું કારણ છે કે ઘણી બાજુ ના ચોખ એકદમ ચોખ્ખટ આવી છે, એટલે ક્યાંય શંકા આશંકા ન થાય, પણ સમાધાન કરી લે પોતે એટલો વિસ્તાર આવી ગયો. પડકાર પોતે પોતાની મેરે સમાધાન કરી શકે. એટલે અપ્રતિહાર એટલે ક્ષોભસમમાંથી ક્ષાયક જ થાય, ક્ષોભસમમાંથી પાછો પડે એ અપેક્ષા અપ્રતિહાર. પેલા રાગની વાત ભૂલી જાઓ, રાગ મારામાં થાય છે એ વાત ભૂલી જાઓ ને કોઈની આને ચર્ચા કરો, કારણ કે ચર્ચા કરશો ને તો ઓલો કહેશે કે તું નિશ્ચયભાષી થઈ ગયો, રાગ થતો નથી તારામાં, એટલે તરત જ ટાંગો એને ખેંચશે, માન બિચારો ઠેકાણ આવ્યો. હજી નિર્ણય કરે છે કે જ્ઞાન સ્વભાવી આત્મા હું છું, રાગથી રહીત છું, એ નિર્ણય કરે છે ને, માન 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 ઠેકાણ આવ્યો, અને ત્યાં ઓલો આવીને કે રાગ તારામાં થતો નથી, રાગથી તું રહીત અત્યારે સમય દર્શન થવા પહેલા નિશ્ચયભાષી થઈ જાય, સમજી ગયા? હવે ઓનામાં શક્તિ સમજાવવાની ન હોય એટલે વાત તો સારી. આ ભણેલો છે, વિદ્વાન છે, વ્યાખ્યાન પણ આપે છો, થઈ બહુ પરિચય કરવા જેવો નથી, બસ હા. કેમ કે એટલો એનું કારણ કે એટલો હજી વીર્ય બળવાન તો નથી, એને ઉત્તર આપવાનું કઈ વિવેકસાથી હું વિચારું છું, હું સ્વભાવની અપેક્ષાથી વિચારું છું, હું પર્યાયની અપેક્ષા અત્યારે ગૌણ કરું છું, એ જવાબદારી શક્તિ એનામાં ન હોય તો ઓલો એમ જ કે નિશ્ચયભાષી થઈ ગયો તું. અરે ભાઈ, નિશ્ચયભાષી છે નો પર્યાયને ગૌણ કરીને સ્વભાવથી વિચારું છું, આમાં નિશ્ચયભાષી વાત છે જ નહીં. આમાં તો હમણાં અંતર્મૂર્તમાં ઉભો રહે આનંદ આવશે, ઉભો રહે જરા ઉભો રહે, તું એટલો વીર્ય હોય ને એના માન માન ઠેકાણ આવે કે પુણ્ય પાપ થી રહી જ્ઞાન સ્વભાવી આત્માનો પેલા નિર્ણય કરવો, સમજી ગયા? પુન પાપથી રહીત છું એવો નિર્ણય કરવો જોઈએ ને, હે નિર્ણય નો અર્થ પુન પાપથી રહીત છું એવો છું એવો નિર્ણય કરવો, નિર્ણય કરવાનો છે, વસ્તુને કરવાની નથી. વસ્તુ જેવી છે એવો પોતાના જ્ઞાન સંધાનમાં નિર્ણય કરવાનો. વસ્તુ તો છે અને છે એવી વસ્તુ હોય એનો નિર્ણય કરે, એમાં નિશ્ચયભાસ હોય. હવે એને ખબર છે કે હજી મતિ જ્ઞાન તો ઇન્દ્રિય બાર ના વિષયને પ્રસિદ્ધ કરે છે, શુદ્ધ જ્ઞાન માં નહીં ના વિકલ્પો છે. એ કેનાર ને ખબર છે, એને કહે છે કે ભલે તારી દિશામાં પક્ષાતિક્રમણ ન થયો હોય અને મતિ જ્ઞાન ભલે પરને પ્રસિદ્ધ કરતું હોય તો પણ નિર્ણય આટાણે કરી આ નિશ્ચય કર. હવે એ જ્યારે નિશ્ચય કરવાનું કહે ત્યારે ભાઈ તું આંધળો થઈને નિશ્ચય કરી લે ને કામ થઈ જશે. જો દેવગુરુ શાસ્ત્ર પર શ્રદ્ધા તને હોય તો, શ્રદ્ધા જ ના હોય તો તો ખલાસ થઈ જાય. પેલા ગુરુદેવ પક્ષ લેતા હતા, પછી હવે અનુભવ લીધો.